એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્રે એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે ખરેખર વિચારતા કરી મૂકે. જ્યારે ડાયમંડનું પુસ્તક છે અપહિલ, રાષ્ટ્રીય સંકટ અને પરિવર્તન.
અને મને લાગે છે કે આ પુસ્તક અત્યારના સમયમાં ખૂબ જ પ્રાસંગિક છે, ખરું ને?
બિલકુલ.
આપણે ચારે બાજુ જોઈએ છે, દુનિયામાં સતત કંઈક ને કંઈક ઉથલ પાથલ ચાલ્યા જ કરે છે. ક્યારેક રાજકીય અસ્થિરતા, ક્યારેક આર્થિક મુશ્કેલીઓ, પર્યાવરણના પડકારો તો છે જ. એમ લાગે કે સંકટ હવે જાણે જીવનનો ભાગ બની ગયો છે.
સાચી વાત. અને આવા ટાઈમે ડાયમંડ એકદમ અલગ જ દ્રષ્ટિકોણ લઈને આવે છે. એ કહેશે કે દેશો જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે એમની હાલત આપણા જેવી જ હોય, જેમ આપણે અંગત જીવનમાં કોઈ તકલીફમાં હોઈએ ને, બસ એવી જ. આ વિચાર જ કેટલો રસપ્રદ છે, જાણે દેશોનું પણ મનોવિજ્ઞાન હોય.
હા, બરાબર. તો ચાલો આ વિચારને જરા વધુ ઊંડાણથી સમજીએ. પહેલા લેખકની વાત કરી લઈએ. જેરેડ ડાયમંડ એ કોઈ સામાન્ય ઇતિહાસકાર નથી, હો?
ના ના, બિલકુલ નહીં.
એમને પોલીમેથ કહે છે, એટલે કે ઘણા બધા વિષયોના જાણકાર છે. તો ભૂગોળના પ્રોફેસર, પણ પીએચડી તો ફિઝિયોલોજીમાં કરેલી છે.
હા, અને એમની પેલી પ્રખ્યાત બુક ગન્સ, જર્મ્સ એન્ડ સ્ટીલ, એના માટે તો પુલિત્ઝર પ્રાઇઝ પણ મળેલું.
હા, એમાં એમણે સમજાવ્યું હતું કે ઇતિહાસમાં અમુક સભ્યતાઓ કેમ આગળ વધી, કેમ શક્તિશાળી બની.
બરાબર. અને પછી પેલું કોલેપ્સ પુસ્તક પણ લખ્યું, જેમાં સમાજો કેમ પડી ભાંગે છે એની વાત હતી.
બરાબર. તો અપહિલ જાણે કે આ શ્રેણીનું ત્રીજું પુસ્તક ગણી શકાય. પહેલું કહે છે શક્તિ ક્યાંથી આવી, બીજું કહે છે પતન કેમ થયું, અને આ અપહિલ પૂછે છે કે જ્યારે પતનની અણી પર હોઈએ, સંકટમાં હોઈએ, ત્યારે ટકી રહેવા અને ફરી ઊભા થવા માટે શું પસંદ કરી શકાય.
વાહ,
ડાયમંડની ખાસિયત જ આ છે. એ ઇતિહાસ, ભૂગોળ, જીવવિજ્ઞાન અને હવે તો આ પુસ્તકમાં મનોવિજ્ઞાનને પણ જોડી દે છે અને માનવ સમાજના મોટા પ્રશ્નોના જવાબ શોધે છે.
અહીં તો એમણે વ્યક્તિગત મનોવિજ્ઞાન અને રાષ્ટ્રીય રાજકારણ વચ્ચે સેતુ બાંધ્યો છે.
તો પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? એમનો મૂળ તર્ક શું છે?
એમનો દાવો એમ છે કે ભાઈ, જ્યારે રાષ્ટ્રો મોટા સંકટમાંથી પસાર થાય ને, યુદ્ધ હોય, ગૃહયુદ્ધ હોય, આર્થિક મંદી જેવું કંઈક હોય, ત્યારે એમની સ્થિતિ આપણા જેવી જ હોય છે. જેમ વ્યક્તિગત જીવનમાં કોઈ આઘાત લાગે, કોઈ પ્રિયજનનું મૃત્યુ, નોકરી જવી, ગંભીર બીમારી, એવી જ હાલત રાષ્ટ્રની થાય છે.
ઓકે,
એટલે સામ્યતા છે.
હા, અને પછી ડાયમંડ એક બહુ મહત્વનો સવાલ પૂછે છે.
કયો?
કે ભાઈ, સંકટમાંથી કોણ વધુ મજબૂત બનીને બહાર આવશે અને કોણ સાવ પડી ભાંગશે, એ શેના પર આધાર રાખે છે? શું એ ફક્ત નસીબની વાત છે કે લશ્કરી તાકાતની?
મોટા ભાગે તો એવો જ મનાય છે.
પણ ડાયમંડ કહે છે ના, એનો આધાર રાષ્ટ્ર જે સભાન નિર્ણયો લે છે ને એના પર છે, અને અમુક ચોક્કસ લાક્ષણિકતાઓ પર. અને નવાઈની વાત એ છે કે આ લાક્ષણિકતાઓ વ્યક્તિગત સ્તરે આપણે મુશ્કેલીનો સામનો કરવા જે મનોવૈજ્ઞાનિક પરિબળો વાપરીએ છીએ ને, એના જેવી જ છે.
ઓહો, આ તો બહુ રસપ્રદ વાત છે. એટલે કે પર્સનલ ક્રાઇસિસ મેનેજમેન્ટ અને નેશનલ ક્રાઇસિસ મેનેજમેન્ટમાં સમાનતા છે.
બરાબર, એ જ. એમણે વ્યક્તિગત ક્રાઇસિસ થેરાપીમાંથી 12 પરિબળો તારવ્યા છે.
12 પરિબળો?
હા, અને એ 12 પરિબળોના માળખા પર આખું પુસ્તક આધારિત છે. પુસ્તકના 3 ભાગ છે. પહેલા ભાગમાં આ 12 પરિબળો સમજાવ્યા છે.
જેમ કે કયા પરિબળો, થોડું ઉદાહરણ આપશો?
હા, જેમ કે પહેલું, સંકટ છે એ સ્વીકારવું. બીજું, કંઈક કરવાની પોતાની જવાબદારી લેવી. પછી સમસ્યા શું છે એને સ્પષ્ટ રીતે ઓળખવી, બીજાઓ પાસેથી મદદ લેવી, બીજા સફળ ઉદાહરણો જોવા, પોતાનામાં વિશ્વાસ રાખવો, પોતાની શક્તિ નબળાઈનું પ્રામાણિક મૂલ્યાંકન કરવું, બદલાવ માટે તૈયાર રહેવું એટલે કે લવચિકતા, અને કયા મૂળભૂત મૂલ્યો જાળવવા અને કયા બદલવા એ નક્કી કરવું. આવા 12 છે.
સમજાયો. એટલે પહેલા ભાગમાં આ માળખું સમજાવ્યો, પછી
બીજો ભાગ સૌથી મોટો છે. એમાં 7 દેશોના ઇતિહાસ પર આ માળખું લાગુ પાડે છે. ફિનલેન્ડ, જાપાન, ચીલી, ઇન્ડોનેશિયા, જર્મની, ઓસ્ટ્રેલિયા, દરેક દેશના સંકટની વાત છે અને એમણે આ 12માંથી શું કર્યું, શું ન કર્યું એની ચર્ચા છે.
અને ત્રીજો ભાગ?
ત્રીજા ભાગમાં વર્તમાન અને ભવિષ્યના સંકટો પર ફોકસ છે, ખાસ કરીને જાપાન અને અમેરિકા સામેના પડકારો અને ક્લાઇમેટ ચેન્જ જેવા વૈશ્વિક સંકટો. અંત થોડો આશાવાદી છે, પણ સાવચેતી રાખવાની સલાહ સાથે.
ચાલો તો હવે થોડું ઊંડા ઉતરીએ. આ પરિબળો દેશો પર કેવી રીતે લાગુ પડે છે એના ઉદાહરણો જોઈએ. બીજા વિશ્વયુદ્ધ પછીના જર્મનીની વાત કરીએ, એ તો ભયંકર સંકટમાંથી પસાર થયો હતું ને.
હા, ભયાનક. દેશ ભૌતિક રીતે, રાજકીય રીતે અને સૌથી વધુ તો નૈતિક રીતે ભાંગી પડ્યો હતો. હોલોકોસ્ટનો ડાઘ હતો, યુદ્ધની જવાબદારી હતી. પણ ડાયમંડ કહે છે કે જર્મની સફળ પુનઃપ્રાપ્તિનું એક ઉત્તમ ઉદાહરણ છે.
અને એનું કારણ, કયું પરિબળ મુખ્ય હતું?
મુખ્ય પરિબળ હતું પ્રામાણિક સ્વમૂલ્યાંકન, જે પેલા 12 પરિબળોમાંનું એક છે.
પ્રામાણિક સ્વમૂલ્યાંકન એટલે કે પોતાના ભૂતકાળનો, પોતાની ભૂલનો સામનો કરવો.
હા, બિલકુલ. અને એ બહુ અઘરું છે. જર્મનીએ ફરગેંગન હાઇટ્સ બેવેલ્ટીગંગ એટલે કે ભૂતકાળ સાથે સમાધાન નામની એક લાંબી પેઢીઓ સુધી ચાલેલી પ્રક્રિયા અપનાવી. એમણે સ્વીકાર્યું કે નાઝી શાસનમાં ભયાનક ગુના થયા હતા. એમણે જવાબદારી સ્વીકારી. આ બીજું પરિબળ. વિલી બ્રાન્ડ જેવા નેતાએ વોર્સો ગેટ્ટો મેમોરિયલ પર ઘૂંટણીએ પડીને માફી માંગી. આ બહુ મોટું પ્રતિકાત્મક પગલું હતું. એમણે પશ્ચિમી દેશો પાસેથી મદદ માંગી. માર્શલ પ્લાન, આ પણ એક પરિબળ. અને એ લોકશાહી દેશોને મોડલ તરીકે જોયા, આ પણ એક પરિબળ. આ કડવી સચ્ચાઈનો સ્વીકાર અને જવાબદારી લેવાની હિંમત જ એમની નવી રાષ્ટ્રીય ઓળખનો પાયો બની. અને આજે જુઓ, જર્મની એક સ્થિર સમૃદ્ધ લોકશાહી છે.
વાહ, આ તો ખરેખર વ્યક્તિગત ઉપચાર જેવું જ લાગે છે. ભૂલ સ્વીકારો, જવાબદારી લો, મદદ માંગો, બીજા પાસેથી શીખો.
બરાબર.
હવે જાપાનનું ઉદાહરણ લઈએ. તમે કહ્યું એમ, મેજી પુનઃસ્થાપના વખતે એમને પણ મોટો આંચકો લાગ્યો હતો જ્યારે અમેરિકન જહાજો આવ્યા.
હા, 1853માં કમાન્ડર પેરી આવ્યા અને જાપાનનો 200 વર્ષનો એકાંતવાસ તૂટ્યો. અચાનક એમને ખબર પડી કે પશ્ચિમી દેશો ટેકનોલોજી અને લશ્કરી તાકાતમાં કેટલા આગળ છે. આ એક મોટો આઘાત હતો.
તો એમણે શું કર્યું?
જાપાની નેતાઓએ તરત જ સંકટ છે તે સ્વીકાર્યું, પહેલું પરિબળ, અને જવાબદારી લીધી, બીજું પરિબળ. એમણે જે ઝડપથી કામ કર્યું તે અદ્ભુત હતું. ડાયમંડ એને કહે છે પસંદગીયુક્ત પરિવર્તન, સિલેક્ટિવ ચેન્જ. આ પણ 12 પરિબળોમાંનો એક મહત્વનો તત્વ છે.
પસંદગીયુક્ત પરિવર્તન એ શું છે?
એટલે કે એમણે બહુ સમજદારીપૂર્વક નક્કી કર્યું કે પશ્ચિમ પાસેથી શું લેવું, જેમ કે ઉદ્યોગ, લશ્કરી ટેકનોલોજી, શિક્ષણ પદ્ધતિ, સરકારી માળખું.
હા.
અને પોતાની કઈ પરંપરાઓ અને મૂલ્યો જાળવી રાખવા, જેમ કે સમ્રાટનું સ્થાન, જાપાની સંસ્કૃતિ, સામાજિક શિસ્ત. એમણે પશ્ચિમને મોડલ તરીકે જોયું, પણ આંધળું અનુકરણ ના કર્યું.
સમજાયું.
આ માટે જબરદસ્ત લવચિકતા, ફ્લેક્સિબિલિટી, બીજું એક પરિબળ, અને સ્પષ્ટ પ્રામાણિક સ્વમૂલ્યાંકન, ફરી એ જ પરિબળ. અને પરિણામ, થોડા જ દાયકાઓમાં જાપાન એક સામંતશાહી દેશમાંથી મોટી વિશ્વશક્તિ બની ગઈ.
ખરેખર અદ્ભુત. આ બંને ઉદાહરણો બતાવે છે કે રાષ્ટ્રો ખરેખર સભાન નિર્ણયો દ્વારા પોતાનું ભવિષ્ય બદલી શકે છે. પણ લેખક આજના અમેરિકા વિશે શું કહે છે? તમે કહ્યું કે એ થોડા ચિંતિત છે.
હા, ડાયમંડ અમેરિકા વિશે ચિંતા વ્યક્ત કરે છે. એમનું કહેવું એમ છે કે અમેરિકાને ભૂતકાળમાં જે સફળતા મળીને, ભૌગોલિક રીતે, શક્તિની રીતે, એના લીધે એમનામાં એક ભાવના આવી ગઈ છે કે અમે અપવાદ છીએ, અમે જ શ્રેષ્ઠ છીએ. પેલું એક્સેપ્શનલિઝમ જેને કહેવાય.
એ વાત તો સંભળાય છે.
અને ડાયમંડ માને છે કે આ જ ભાવનાને કારણે અત્યારે જે ગંભીર પડકારો છે, રાજકીય ધ્રુવીકરણ કેટલું વધી ગયું છે, આર્થિક અસમાનતા, સમાધાન કરવાની વૃત્તિનો અભાવ, આ બધાને તેઓ સંકટ તરીકે સ્વીકારી જ નથી રહ્યા. જાણે કે સમસ્યા જ નથી. અને આના લીધે જરૂરી પ્રામાણિક સ્વમૂલ્યાંકન અને લવચિકતા પણ ઘટી રહી હોય તેવું લાગે છે. એમનો ઈશારો એ તરફ છે કે ભૂતકાળની સફળતા ભવિષ્યમાં પણ સફળતા મળશે જ, એની ગેરંટી નથી.
આ તો વિચારવા જેવી વાત છે. અને વૈશ્વિક સંકટોનું શું? ક્લાઇમેટ ચેન્જ, પરમાણુ યુદ્ધનો ભય, એના વિશે શું કહે છે?
હા, એની પણ વાત કરે છે. ડાયમંડ કહે છે કે આ એવા સંકટો છે જેમાં કોઈ એક દેશ એકલો કશું નહીં કરી શકે.
સાચી વાત છે.
આનો સામનો કરવા માટે આખી દુનિયાએ, બધા દેશોએ ભેગા મળીને એ જ 12 પરિબળો લાગુ કરવા પડશે. વૈશ્વિક સ્તરે સંકટનો સ્વીકાર કરવો પડશે. અભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય સહયોગ એટલે કે એકબીજા પાસેથી મદદ લેવી અને આપવી, આ પણ એક પરિબળ છે, કેળવવો પડશે. અને આપણી જીવનશૈલી બદલવાની લવચિકતા બતાવવી પડશે. એ કહે છે કે આ હવે કોઈ આદર્શવાદી વાત નથી રહી, પણ આપણા અસ્તિત્વ માટેની જરૂરિયાત છે.
તો આ આખી વાતચીત પરથી મુખ્ય કયા સંદેશાઓ આપણે તારવી શકીએ? મને પહેલો મુદ્દો એ લાગ્યો કે વ્યક્તિગત અને રાષ્ટ્રીય સંકટ વચ્ચેની આ સમાનતા ખરેખર બહુ ઊંડી વાત છે.
હા,
એનાથી ઇતિહાસ જાણે વધુ માનવીય લાગે છે, આપણા દેશોને પણ માણસોની જેમ સમજી શકીએ.
બિલકુલ. બીજો અને મારા મતે સૌથી અગત્યનો મુદ્દો જે વારંવાર આવ્યો તે છે પ્રામાણિક સ્વમૂલ્યાંકનનું મહત્વ.
હા, એ તો છે જ.
જર્મનીનું ઉદાહરણ બતાવે છે કે કેટલું અઘરું છે પણ કેટલું જરૂરી છે. જે સમાજ કે રાષ્ટ્ર પોતાના ભૂતકાળના અપ્રિય સત્યોનો સામનો કરવાની હિંમત નથી કરતું એ ક્યાંક ને ક્યાંક અટકી જાય છે, વિકાસ રૂંધાય છે. આ વાત આપણા પોતાના સમાજને પણ એટલી જ લાગુ પડે છે, નહીં?
સાચી વાત. જ્યારે આપણે કોઈ મુશ્કેલ મુદ્દા પર આંખ આડા કાન કરીએ ત્યારે સમસ્યાઓ ઓછી થવાને બદલે વધે છે.
બરાબર.
ત્રીજો મુદ્દો જે મને ગમ્યો તે પસંદગીયુક્ત પરિવર્તનનો, જાપાનવાળો કિસ્સો.
હા,
કે જૂનું બધું ફેંકી દેવું જરૂરી નથી અને નવું બધું આંખ બંધ કરીને અપનાવી લેવું પણ જરૂરી નથી. પરંપરા અને આધુનિકતા વચ્ચે સંતુલન સાધવું. ભારતમાં આપણે આ દ્વિધા સતત અનુભવીએ છીએ. ટેકનોલોજી, પશ્ચિમી વિચારો અપનાવવા કે આપણી સંસ્કૃતિ, આપણા મૂલ્યો જાળવી રાખવા. ડાયમંડ કહે છે કે આ શક્ય છે જો આપણે સમજદારીપૂર્વક પસંદગી કરીએ.
અને ચોથો મુદ્દો એ પણ છે કે સંકટ પોતે પરિવર્તન માટે એક તક બની શકે છે, એક ઉત્પ્રેરક.
હા, આ પણ બહુ મહત્વનું છે.
મુશ્કેલીઓ આવે ત્યારે આપણી આંખ ખુલે છે. જૂની નકામી થઈ ગયેલી વ્યવસ્થાઓ, રીત રિવાજોને તોડવા માટે જરૂરી જે રાજકીય કે સામાજિક ઈચ્છાશક્તિ જોઈએ ને, એ ઘણીવાર આવા સંકટ સમય જ પેદા થાય છે જે સામાન્ય સંજોગોમાં કદાચ ન થાય.
ભારતના ઇતિહાસમાં પણ આપણે જોયું છે, જેમ કે 1991ના આર્થિક સુધારા, એ મોટા સંકટ પછી જ આવ્યા હતા.
બરાબર.
પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે ટૂંકમાં ઘણું કહી જાય છે, જેમ કે પહેલું, કટોકટી કોઈ બાહ્ય સમસ્યા દ્વારા નહીં પરંતુ તે બિંદુ દ્વારા વ્યાખ્યાયિત થાય છે જ્યારે તમારી સમસ્યાનો સામનો કરવાની સામાન્ય પદ્ધતિઓ અપૂરતી બની જાય છે.
આ બહુ ગહન વાત છે. મુશ્કેલીઓ તો આવતી જતી રહે પણ સંકટ ત્યારે શરૂ થાય છે જ્યારે આપણી જૂની ટ્રિક્સ, આપણા જૂના જવાબો, આપણી રૂટીન રીતો કામ કરવાનું બંધ કરી દે. આ જે ક્ષણ છે જ્યારે પરિવર્તન અનિવાર્ય બની જાય છે. અને એટલે જ ડાયમંડ કહે છે કે સંકટનો સ્વીકાર કરવો એ પહેલું અને સૌથી મહત્વનું પગલું છે. જ્યાં સુધી સ્વીકારીશું નહીં કે જૂની રીતો કામ નથી કરતી, ત્યાં સુધી નવી રીતો શોધીશું જ નહીં.
બરાબર. બીજો એક વિચાર, સફળ પુનઃપ્રાપ્તિ પસંદગીયુક્ત પરિવર્તન પર આધાર રાખે છે. તમારી ઓળખના કયા ભાગો હજુ પણ કામ કરી રહ્યા છે અને કયા ભાગોને ટકી રહેવા માટે છોડી દેવા જોઈએ તેનું પ્રામાણિક મૂલ્યાંકન કરવું અત્યંત જરૂરી છે.
આ જાપાનવાળા ઉદાહરણ જેવું જ છે. મતલબ કે બદલાવનો અર્થ એ નથી કે આપણું બધું જ ભૂસી નાખવું, પણ શું કામનું છે અને શું હવે બોજ બની ગયું છે એ સમજદારીપૂર્વક નક્કી કરવું પડે.
હા,
કયા મૂળભૂત સિદ્ધાંતો છે જે આપણી ઓળખ છે જેને વળગી રહેવું જોઈએ, અને કઈ જૂની આદતો, માન્યતાઓ કે પદ્ધતિઓ છે જે પ્રગતિમાં અવરોધરૂપ છે જેને છોડવી પડે. આ સંતુલન આ પસંદગી સફળતાની ચાવી છે.
અને છેલ્લે, આ મને ખૂબ જ આશા આપે એવું લાગ્યું, રાષ્ટ્રો લોકોની જેમ કર્તૃત્વ ધરાવે છે. તેમનું ભવિષ્ય પૂર્વનિર્ધારિત નથી. ઇતિહાસ ફક્ત શું થયું તેની વાર્તાઓ નથી, પણ જ્યારે લોકો પ્રમાણિકપણે અને સર્જનાત્મક રીતે તેમની સમસ્યાઓનો સામનો કરવાનું પસંદ કરે છે ત્યારે શું શક્ય બની શકે છે તેના ઉદાહરણો પણ છે.
બરાબર. આ પુસ્તકનો હકારાત્મક સંદેશ છે. એ નિયતિવાદને પડકારે છે. એ કહે છે કે ભવિષ્ય આપણા હાથમાં છે, આપણા નિર્ણયો પર આધાર રાખે છે.
આપણે ઇતિહાસના માત્ર શિકાર નથી પણ એના ઘડવૈયા પણ બની શકીએ છીએ.
હા, જો આપણે જવાબદારી લઈએ અને હિંમત બતાવીએ તો.
તો આ બધા વિચારો આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે વ્યક્તિગત સ્તરે?
ચોક્કસ. જ્યારે આપણે કોઈ અંગત મુશ્કેલીમાંથી પસાર થતા હોઈએ, નોકરી જવી, બીમારી, સંબંધમાં તકલીફ, ત્યારે ડાયમંડના આ 12 પરિબળો એક ચેકલિસ્ટ તરીકે કામ આવી શકે.
જેમ કે
આપણે જાતને પૂછી શકીએ, શું મેં ખરેખર સ્વીકાર્યું છે કે સમસ્યા છે? શું મેં એને સમજવાનો પ્રયત્ન કર્યો છે? શું હું કોઈની મદદ લઈ રહ્યો છું? શું હું જૂની રીતોને વળગી રહ્યો છું કે બદલાવ માટે તૈયાર છું? શું હું મારી શક્તિઓનો ઉપયોગ કરી રહ્યો છું? આ પ્રશ્નો આપણને દિશા આપી શકે છે.
હા, આ તો એક પ્રકારની સેલ્ફ થેરાપી જેવું થયું, અને વ્યવસાય કે કામકાજમાં
ત્યાં પણ આ સિદ્ધાંતો લાગુ પડે. કોઈ કંપની કે સંસ્થા જ્યારે બજારના બદલાવ કે આંતરિક સંકટનો સામનો કરે ત્યારે નેતાઓ આ પસંદગીયુક્ત પરિવર્તનનો સિદ્ધાંત વાપરી શકે.
કઈ રીતે?
કે ભાઈ, આપણી મુખ્ય તાકાત શું છે, આપણું કોર શું છે એને જાળવી રાખીએ, પણ કઈ જૂની પદ્ધતિઓ કે આ જૂના ઉત્પાદનો કે વિચારો હવે કામ નથી કરતા એને છોડવાની હિંમત બતાવીએ. અને પ્રામાણિક સ્વમૂલ્યાંકન, આપણી નબળાઈઓ કઈ છે, બજાર શું કહે છે, સ્પર્ધકો શું કરે છે એનું સત્ય સ્વીકાર્યા વગર કોઈપણ સફળ વ્યૂહરચના બની જ ન શકે.
અને સામાજિક સ્તરે આપણા સમાજમાં જે મુદ્દાઓ છે એના માટે?
આપણા સમાજમાં ચાલતા વિવાદો જેમ કે ધ્રુવીકરણ, અસમાનતા, જુદા જુદા સમુદાયો વચ્ચેના તણાવ, એને સમજવા માટે આ માળખું ઉપયોગી થઈ શકે.
કઈ રીતે મદદરૂપ થાય?
એ આપણને ભાવનાત્મક પ્રતિક્રિયાઓથી થોડા દૂર જઈને તથ્યો પર ધ્યાન આપવા, સમસ્યાને સ્પષ્ટ રીતે ઓળખવા, પેલી વાળ બાંધવીવાળી વાત, અને સમાધાન શોધવા માટે પ્રોત્સાહિત કરે છે. એ યાદ અપાવે છે કે બીજા જૂથો પાસેથી શીખવું, એમની પાસેથી મદદ લેવી અથવા એમને મદદ કરવી એ નબળાઈ નથી પણ પરિપક્વતા અને તાકાતની નિશાની છે.
અને વૈશ્વિક સ્તરે ક્લાઇમેટ ચેન્જ જેવા પડકારો માટે?
એના માટે તો સંદેશ બહુ સ્પષ્ટ અને કદાચ થોડો ડરાવણો પણ છે. ડાયમંડ કહે છે કે આપણે એક વિશ્વ સમુદાય તરીકે આ 12 પરિબળો અપનાવવા પડશે. વૈશ્વિક સ્તરે સ્વીકારવું પડશે કે સંકટ છે, અભૂતપૂર્વ સહકાર સાધવો પડશે, અને આપણી જીવનશૈલીમાં, આપણા વપરાશમાં મૂળભૂત ફેરફારો કરવા પડશે. આ હવે વૈકલ્પિક નથી, અનિવાર્ય છે.
ખરેખર આ આખી વાતચીત પછી મને સૌથી વધુ એ વાત સ્પર્શી ગઈ કે વ્યક્તિગત મનોવિજ્ઞાન અને રાષ્ટ્રીય ઇતિહાસ આટલા જોડાયેલા હોઈ શકે છે.
હા,
જાણે કે રાષ્ટ્રો પણ લાગણીઓ, ભય, આશાઓ અને પસંદગીઓ ધરાવતા જીવંત એકમો હોય. એનાથી ઇતિહાસ વધુ નજીકનો અને અંગત લાગે છે.
અને મારા માટે પેલો પ્રામાણિક સ્વમૂલ્યાંકનનો મુદ્દો મનમાં રહી ગયો. કહેવું બહુ સહેલું છે, પણ પોતાના ભૂતકાળના અંધારા ખૂણાઓનો સામનો કરવો, પોતાની ભૂલો સ્વીકારવી, ભલે તે વ્યક્તિ હોય, કુટુંબ હોય, સમાજ હોય કે રાષ્ટ્ર, એ કેટલું મુશ્કેલ છે. પણ ડાયમંડ બતાવે છે કે એના વગર સાચી પ્રગતિ, સાચી પુનઃપ્રાપ્તિ શક્ય જ નથી. આત્મછેતરપિંડી કદાચ થોડા સમય માટે રાહત આપે, પણ લાંબા ગાળે નુકસાન જ કરે છે.
બિલકુલ સાચી વાત. ડાયમંડ રાષ્ટ્રોના મોટા કેનવાસ પર વાત કરે છે, પણ આ સિદ્ધાંતો તો કદાચ આપણા નાના વર્તુળોમાં પણ એટલા જ લાગુ પડે, ખરું ને? આપણા કુટુંબમાં, આપણા કાર્યસ્થળમાં, આપણા મિત્ર વર્તુળમાં જ્યારે કોઈ સંકટ આવે ત્યારે શું આપણે આ 12 પરિબળોનો ઉપયોગ કરીને વધુ સારી રીતે સામનો કરી શકીએ? શું આપણે પ્રામાણિક સ્વમૂલ્યાંકન અને પસંદગીયુક્ત પરિવર્તન અપનાવી શકીએ? આ એક પ્રશ્ન છે જે આપણે સૌ વિચારી શકીએ. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.